ගරු රංජිත් සිසෝසා මැතිතුම ඔබතුමාගේ විනාඩි 6යි.
ඔබ ස්තුතියි නියෝජ්‍ය කතානායකතුමනි. පාස් කිරිදා ප්‍රහාරයේ සම්බන්ධව රජයට එරෙහිව අද දවසේ ඉදිරිපත් වෙලා ඉදිරිපත් කරලා තිබෙන මේ විශ්වාසභංග යෝජනාව පිළිබඳ සාකච්ඡා කරන වෙලාවේ විශ්වාසභංග යෝජනාව ඉදිරිපත් කරන පාර්ශවයේ කවුද යන්න අපිට ඒතරම් වැදගත් වෙන්නේ නැහැ. විශ්වාසභංග යෝජනාව සම්බන්ධයි අන්තර්ගත කරුණු පිළිබඳව අවධානය යොමු කරාම සැබෑ ලෙසම විපක්ෂයේ නියෝජනය කරන මන්ත්‍රීවරු හැටියට මන්ත්‍රී කණ්ඩායමක් හැටියට මේ විශ්වාසභංග යෝජනාවට සහයෝගය ප්‍රකාශ කිරීමේ යුතුකමක් විපක්ෂයේ මන්ත්‍රීවරුන් හැටියට අපිට තියෙනක විශ්වාස කරනවා. ඒ වගේම අපි සතුටු වෙනවා 2015 ජනවාරි මාසයේ 8 වෙනිදා මේ යහපාලන ආණ්ඩුව බලයටපත් කිරීම සඳහා සිය උපරිම කැපකිරීම දායකත්වයේ ලබා දුන් ජනතා විමුක්ති පෙරමුණ දිනසීය ආණ්ඩු කාලේ ගෙනාපු අතුරු සම්මත අයවැය අතුරු අයවැය යෝජනාව ඉදලා ඒ සියලු දේවල් වලට සහයෝගී තිබු ජනතා විමුක්ති පෙරමුණ මේ පාස් කිරිදා ප්‍රහාරයේ සම්බන්ධව ඍජුවම රජයට චෝදනා කරන මට්ටම පැමිණීම සම්බන්ධව එකතකින් අපි සතුටු වෙනවා. මොකද මේ රජයේ සැබෑ කොටස්කාරින් හැටියට රජයේ බලයට පත් කරවන්න මේ යහපාලන එක්සත් ජාතික ප්‍රජය පවත්වාගෙන යාම සඳහා සහයෝගී දීපු කණ්ඩායමක් වෙතින් අද මේ අයවැය යෝජනා මේ විශ්වාසභංග යෝජනා ඉදිරිපත් වීම සම්බන්ධව එක පැත්තකින් එය දෛවයේ සරදමක් වෙන්න පුළුවන්. නමුත් අපි ඒකට සහයෝගය දෙනවා. එසේ ප්‍රකාශ කරමින් ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, කිසිම සැකයක් අවිශ්වාසයක් නැහැ අපිට. මේ රජය තවදුරටත් ගරු ශ්‍රේෂ්ඨාධිකරණයට ප්‍රකාශ කරපු ආකාරයට රටේ ජනතාව ඉදිරියේ ප්‍රකාශ කරපු ආකාරයට රජය අද බහුතර පාර්ලිමේන්තු මන්ත්‍රී බලයක් සහිත ආණ්ඩුවක් නෙවෙයි මේ තියෙන්නේ. අද තියෙන ඉතාම සුළුතර මන්ත්‍රී කණ්ඩායම් සුළුතර ආණ්ඩුවක් තියෙන්නේ. ඒ වගේම පසුගිය වසර 4 කාල පරිච්ඡේදයේ තුල රජය විසින් අනුගමනය කරන ක්‍රියාමාර්ග තුල රජයේ කිසිම නායකයෙකුට අඩුම තරමේ මේ රජයේ සහයෝගයෙන් ප්‍රාදේශීය මන්ත්‍රීවරයෙකුටවත් ප්‍රකාශ කිරීමේ හැකියාවක් නැහැ. මෙන්න මේ අංශයෙන් මේ ප්‍රශ්නෙන් අපි මේ රට ගොඩ ගත්තා. අපි මෙන්න ඒක කරායි කියලා කියන්න ජනතාවට පිළිගත හැකි ආකාරයක කිසිවක් ඉදිරිපත් කරන හැකියාවක් නැති අසාර්ථක ආණ්ඩුවක් මේ තියෙන්නේ. ඒ වගේම ජාතික ආරක්ෂාව පැත්තෙන් ගත්තත්, ජාතික දේපළ පැත්තෙන් ගත්තත්, රට පැත්තෙන් ගත්තත් හැම පැත්තකම අසාර්ථක ආණ්ඩුවක් වගේම රටට මහා විනාශයක් කරපු රජයක් හැටියට මේ රජයේ ඉතිහාසයේ එකතු වෙනවා. එසේනම් ඒ ආණ්ඩුවට නැවතවතාවක් පාර්ලිමේන්තුව දැන් අපි මට පෙරගතරු ගරු අකිල විරාජ් කාර්යසම් අධ්‍යාපන ඇමතුමා එතුමා ප්‍රකාශ කරනවා මේ විශ්වාසභංග යෝජනාව ස්ථිර වශයෙන්ම අද දවසේ දිනනවා කියලා. පාර්ලිමේන්තුව තුල සුළුතර කණ්ඩායමක් වුවත් එක්සත් ජාතික පක්ෂයේ ආණ්ඩුව පාර්ලිමේන්තුවේ නියෝජනය කරන සමහර විපක්ෂ කණ්ඩායම්වල සහයෝගය අරගෙන හෝ කුමකමකින් හෝ ජයග්‍රහණය කළයි කියලා අපි හිතුවා. අපි ඉතා පැහැදිලිව කියනවා පාස් කිරිදා ප්‍රහාරයේ වගකීම සහ මේ විශ්වාසභංග යෝජනය අරමුණු පරාජය කිරීමට කිසිසේත්ම රජයේ හැකියාවක් නැහැ. ඒ අරමුණු ජයග්‍රහණය කරනවා. මම ඉතා පැහැදිලිව කියන්න ඕන ඊයේ ගරු සභානායකතුමා එතුමාගේ අදහස් දැක්වීමේදී එතුමා ප්‍රකාශ කරනවා මේ ගහනකම් අපි දැනගෙන හිටියේ නැහැ අවුරුදු 10ක් යනකම්ම රටේ කිසිම ත්‍රස්තවාදී ප්‍රශ්නයක් උද්ගතලා තිබුණ නැත කියලා ගරු සභානායකතුමා පාර්ලිමේන්තුවෙන් ප්‍රකාශ කරා. හැබැයි මේ පාර්ලිමේන්තුව තුල විපක්ෂයේ මන්ත්‍රීවරුන් හැටියටත් පාර්ලිමේන්තුවෙන් පිටතදී අපි අවස්ථා ගණනාවක ප්‍රකාශ කරුවා බෙදුම්වාදයේ ඉස්ලාමීය අන්තවාදයේ රට පුරා හිසෝසමින් පවතිනවා. මේ සඳහා ඍජුව මැදිහත් වෙන්නේ කියලා. ඒ අවස්ථාව වෙනුවෙන් කිව්වේ රාජපක්ෂවාදීන්ට, රාජපක්ෂ වහල්ලුන්ට ලේසා මලමිනී දකින තු දේශපාලනය කරන්න බෑ. ආණ්ඩුවේ මේ ඉස්සරහ පෙනෙන ප්‍රබල ඇමතිවරු කිව්වේ කුමන හේතුවක් නිසාවත් ආයි ත්‍රස්තවාදයට මේ යහපාලන ආණ්ඩුවක් කරතේ හිසේසුර අවස්ථාවක් නැත කියලා. පුවත්පත් සාකච්ඡාවලදී මාධ්‍ය සාකච්ඡා මේ හැමතැනදීම කිව්වේ එහෙමයි. හැබැයි තමන්ගේ ගේ ඉස්සරහට ඉස්ලාම් අන්තවාදීන පිස්සුබල්ලා පැනලා බෝම්බ පුපුරනකොට ඒ කිසි කෙනෙක් දැනගෙන හිටියේ නැමේ ගැන දැනගෙන නොහිටියා නෙමෙයි ගරු නියෝජ්‍ය කතානේ දැනගෙන හිටියා. හැබැයි ආණ්ඩුව ආරක්ෂා කර ගැනීම සඳහා සුළුතරකේ ඡන්ද ටික ලබා ගැනීමේ අවස්ථාව ලබා ගැනීම සඳහා ඒ විසින් මේ සියල්ලට ඇස්කන් පියාගෙන බලාගෙන හිටියා. ඒ අවශ්‍ය කරන පසුබිම සහ වාතාවරණය සකස් කළ දුන්නා අන්තවාදයේ පෝෂණය වෙන්න, ඉස්ලාමීය අන්තවාදයේ පෝෂණය වෙන්න. ඒ සඳහා අපි කතා කරන අපිට කිව්වා සංඉන්දියාවට විරුද්ධ කට්ටිය, සහජීවනයට විරුද්ධ කට්ටිය, ජාතින් අතර එකඟතාවට විරුද්ධ කට්ටිය, රාජපක්ෂ වහල්ලු ටික ආණ්ඩුව දොස් කියනවා කියලා අපිට අපහාස කරා, උපහාස කරා. හැබැයි අන්තිමට දේවස්ථානවල සංචාරක හෝටල්වල බෝම්බ පිරුණාට ආණ්ඩුවේ නායකින්ගේ ඇස් දෙක ඇරුණේ ඇත්තනේ නම්
එදා රාජපක්ෂ වහල්ලු කියලා අපි අපහාස කරපු දේ කියන දේ හරි කියන එක එදා මේ ආණ්ඩුවේ දවෙර තේරුම් ගන්න සිද්ධ වුණා. ඒ වගේම ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ පාස්කු ඉරිදා ප්‍රහාරය සම්බන්ධව ආණ්ඩුවේ ඉන්න ගරු අගමැතිතුමා ඇතුළු ඇමති මණ්ඩලයේ තොත්ත බබාලා වගේ කිසිමිදක් දන්නේ නැහැ කියලා කිව්වට, මාවනල්ලේ බුදු පිළිම කඩනකොට එදා සභා නායකතුමා මේ පාර්ලිමේන්තුවේදී කිව්වේ පුරාවිද්‍යාත්මක වටිනාකමක් විදිහට බුදු පිළිමේ ගහලා තියෙන අපේ සමය හොයනවා කියලා කිව්වා. ඒ සම්බන්ධව බොරු බියක් මවන්න එපා කියලා පාර්ලිමේන්තුවර කිව්වා. එතුමා ප්‍රසිද්ධ අවස්ථාවල අදහස් ප්‍රකාශ කරලා තියෙනවා.
ඔබතුමා තව විනාඩියක් තියෙනවා.
ඒ වගේම එදා කාත්තන්කොලේ බයිසිකලේ බෝම්බ පුපුරන බයිසිකල් බෝම්බේ පුපුරන ඒ ගැන හැගෙන ඒකට ගියා අකුණක් වැදලා බයිසිකල් පිපුරුවයි කියලා කිව්වා. අවසානයේ සහරන් කියන ත්‍රස්තවාදියා ගැන බුද්ධ්‍යංශ විසින් විදේශීය උත්සවයෙන් සියලු තොරතුරු සම්පාදනය කළා. රජර දීලා තියදී ඇහැගෙන පියාණන් ඉඳලා මාස පහක් වෙනන් ආරක්ෂක මණ්ඩලය රැස්ුනේ නැහැ කියන එක, ජනාත්මක කරන රැස්ුන අගමැතිතුමා ගියේ නැහැ කියන එක, මේක අපි දන්නේ නැහැ කියලා තොරතුරු කියලා අගමැතිතුමාටවත් ජනාත්මකටවත් රජයටවත් මේ පාස්කිරිදා ප්‍රහාරයෙන් අත සෝදාගත නොහැක. කවුරු අත හොදා ගතත් මැරිච්ච 300 අධික ප්‍රමාණයකට ජීවිතවලට ආබාධ 500 අධික දේපල ජීවිතවලට කෝටි ප්‍රකෝටි ගණක් හානි වූ ජාතික දේපලවලට කිසිවකට අද ඇහැකන් පියාගෙන ඉන්න ආණ්ඩුව පාස්කිරිදා ප්‍රහාරයේ කොහොමද හේවුවේ කියලා උනේ කොහොමද කියන තේරුම් කාර්ක සභාවට ආණ්ඩුව අර ලෙඩ ඇඳේ ඉන්න මර ඇඳේ ඉන්න මිනිස්සු ගැන හොයන්න බලන්නේ නැහැද? හොයන්න බලන් චෙක් එකක් දෙන්න යනවා ඇමතිවරු මාධ්‍ය ආයතන අටවගෙන රූපවාහිනී කැමරා අටවගෙන. හැබැයි මිනිස්සු ගහලා පන්නනවා මැතිය මිතුරුන්ට. මෙන්න මේක තමයි රටේ ඇති වෙලා තියෙන තත්ත්වය. ගරු නියෝජ්‍ය කතානායකතුමනි, මේ තත්ත්වය තුළ කුමන තත්ත්වයක් යටතේවත් මේ පාස්කිරිදා ප්‍රහාරයෙන් දැන් කියා විශ්වාස බංගිය අපි දිනනවා. තේරීම් කමිටුවෙන් වැරදි කාර්යය කියලා ජනතාව හඳුනාගෙන තියෙන උදවිය. ගෙනහලා හොදලා පිරිසිදු කරලා සමාජයට දාන්න හැදුවත් පාස්කිරිදා ප්‍රහාරයෙන් ආණ්ඩුව අසමත්, රටේ ආරක්ෂාව තහවුරු කිරීමකින් ආණ්ඩුව අසමත්. ඒ නිසා මෙවැනි මේ අසමත් ආණ්ඩුවක් තවදුරට පාර්ලිමේන්තුව තුළ කුමන ආකාරයේ තර්ක විතර්ක ගෙනහැල්ලා කුමන ආකාරයේ උප්පරවැට්ටි යොදලා පාර්ලිමේන්තුව තුළ විශ්වාසභංග යෝජනාව ජයග්‍රහණය කරත් අපි ඉතා පැහැදිලිව ප්‍රකාශ කරන්න ඕන මේ විශ්වාසභංග යෝජනාවට සහයෝගය ප්‍රකාශ කළා. අපි විපක්ෂ නියෝජනය කරන මන්ත්‍රීන් හැටියට අපේ උපරිම කැපකිරීමේ ධෛර්යය යොදවලා මේ පාර්ලිමේන්තුව තුළ ගෙනා විශ්වාසභංග යෝජනාවල වලින් ඓතිහාසික තර්ජනයක් ආණ්ඩුව මෙතන එල්ල කරන විශ්වාසභංග යෝජනාව කර මේ යෝජනාව පත් වෙනා වගේම අපි ඉතා පැහැදිලිව ප්‍රකාශ කරනවා මේ තමුන්නාසර කුමන තර්ක විතර්ක ඉදිරිපත් කරුවත් වැඩබැරි ආණ්ඩුව අසමත් ආණ්ඩුව ජනතාවගේ නාමෙන් වහාම ඉල්ලාස් වෙලා ජනතාවර බලපෑම සඳහා රට මැතිවරණ කැඳවන්නගෙන ඉල්ලීම කරමින් අවස්ථාව සලසා දීම සම්බන්ධ ස්තුතිවන්ත වෙමින් මම නිහන්න
බොහොම ස්තුතියි ඔබතුමාට. ගරු විජිත බේරුගුණ මැතිතුමා ඔබතුමාට විනාඩි 5යි. ඊට පෙර ගරු නියෝජ්‍ය කාරක සභා සභාපතිතුමා මුලාසල් පැමිණේ.
කතා කරන්න පුළුවන්.
ගරු නියෝජ්‍ය කාරක සභාපතිතුමනි, ආණ්ඩුවට විරුද්ධව පාස්කිරිදා ප්‍රහාරය පිළිබඳව ඉදිරිපත් කරන ලද විපක්ෂ යෝජනාව විවාදයට ගැනෙන මේ මොහොතේ අද ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරු සභානායකතුමා ඇරුනම් සභානායකතුමත් තවත් මන්ත්‍රීවරයෙක් ඇරුනම අනිත් අය පේන්නේ නැහැ. කොහොම වුණත් අපි දන්නවා මේ ආණ්ඩුවට කොහොමත් විශ්වාසයක් නැහැ. ජනතාවගේ විශ්වාසයක් නැහැ මේ ආණ්ඩුව තවදුරටත් බලේ රැඳිනවා. 2018 පළාත් පාලන මැතිවරණයේ ප්‍රතිඵල දිහා බැලුවම බලේන ඉන්න ආණ්ඩුවක් අවුරුදු 3කට වඩා අඩු කාලයක් තුල බරපතල පරාජයකට පත් වුණා. ඒ බරපතල පරාජයකට පත් උනේ ජනතාවට දුන්න පොරොන්දු ඉෂ්ට කරගන්නට බැරි වෙන නිසා. අපි දකින පුද්ගලික නිදහසත් ප්‍රජාතන්ත්‍රවාදයත් ස්ථාපිත කරනවා කියලා ආපු ආණ්ඩුව මේ ජනතාවගේ පුද්ගලික නිදහස ජීවත් වීමේ අයිතිය ලැබලා දුන්නද කියන කාරණ පාස්කිරිදා ප්‍රහාරය පිළිබඳව ලංකාවේ බුද්ධ්‍යාංශ විතරක් නෙමෙයි ඉන්දියාවේ බුද්ධ්‍යාංශ වගේ විදේශ බුද්ධ්‍යාංශත් තොරතුරු දන්වලා තියෙද්දි ඒ ප්‍රහාරය වළක්ව ගන්නට අසමත් වුණා. ඒ ප්‍රහාරය වළක්ව ගන්නට අසමත් වුණා විතරක් නෙමෙයි ඒ ප්‍රහාරය සඳහා වගකීපුතු අය ඒ සහරාන් ඇතුළු ඉස්ලාම් ත්‍රස්තවාදයේ පෝෂණය කරපු අය හදා වඩාගත්තු අය මේ ආණ්ඩුව තුලත් ඉන්නවා. ආණ්ඩුව මේ පිළිබඳ අවධානය යොමු නොකළට මෙරටේ බුද්ධිමත් ජනතාව ඇඟිල්ල දික් කරා මෙන්න මේ අය තමයි මේ සහරන්ලා පෝෂණය කරේ අන්තවාදීන් පෝෂණය කරේ මේ ඉස්ලාම් අන්තවාදීන් පෝෂණය කරේ කියලා. හැබැයි ආණ්ඩුව ඒ අන්තවාදීන් ඒ ත්‍රස්තවාදීන්ට උඩගෙඩි දුන්න අය අද ආරක්ෂා කරන පිළිවෙතට යනවා. අගමැතිතුමා කියනවා මේ වෙනකොට සියලුම අන්තවාදීන් අලලා තියෙන හින්දා බයක් සැකක් ඇති වෙන දෙයක් නැහැ කියලා. හැබැයි එහෙම කියලා වැඩි කාලයක් යනට කලින් ගුවන්තොටුපළදී අහුවෙනවා පුහුණුණු ඒ ත්‍රස්තවාදීන් මේ රටින් පැනලා යන්න හදනවා. ඊට පසු දිනක අපි දැක්කා මරාගෙන මැරෙන ඒ පුහුණු කඳවුරුවල පුහුණුණු ත්‍රස්තවාදීන් අහුවෙනවා. ඒ නිසා මේ ඉස්ලාම් ත්‍රස්තවාදය අවසන් වුණා කියලා අපිට කියන්නට අමාරු. මේ ත්‍රස්තවාදය නිසා 250කට අධික ප්‍රමාණයක් මිය ගියා විතරක් නෙමෙයි ඒ ත්‍රස්ත ප්‍රහාරයෙන් රටේ ජන ජීවිතය ත්‍රස්තත්වයට පත් වුණා. අපි දකිනවා මේ ආණ්ඩුවේ යහපාලන ආණ්ඩුවේ අගමැතිතුමාගේ ක්‍රියාකලාපය දිහා බැලුවම අගමැතිතුමාත් ආණ්ඩුවත් ක්‍රියා කරලා තියෙන්නේ මේ රටේ ජනතාවගේ විශ්වාසය නැති වෙන විදිහට. මේ රටේ ආර්ථිකය, මේ රටේ ස්වාධීනත්වය, ජාතික ආරක්ෂාව අනතුරට ලක් වෙන විදිහට මේ ආණ්ඩුව කටයුතු කරලා තියෙනවා. අකිල විරාජ් කාර්යවසම් මැතිතුමා කිව්වා අර ගිවිසුම් ගැන කතා කරනකොට විපක්ෂයේ ගිවිසුම් ගැන කතා කරත් ඒ ගිවිසුම් වලින් කිසිම හානියක් වෙන්නේ නැහැ කියලා අගමැතිතුමා කිව්වා කියලා. කවුද අගමැතිතුමා කියන දේවල් පිළිගන්නේ?
කරු මන්ත්‍රීතුමා විනාඩි දෙකක් තියෙනවා.
මහබැංකු බෙදුම් කර වංචාව සිදු වුණ වෙලාවේ අගමැතිතුමා ඇවිල්ලා මහබැංකු බෙදුම් කර සම්බන්ධව අර්ජුන මහේන්ද්‍ර නිදස්කොට නිදහස් කළා. එතුමා තමන් කමිටුව පත් කළා, ඒ කමිටුව වාර්තාව ප්‍රකාශයට පත් කරා. සිංගප්පූරු ගිවිසුම ක්‍රියාත්මක වෙනවා. මේ ගිවිසුම් වලින් මොකද වෙලා තියෙන්නේ? රටට විශාල වෙළඳ අවාසියක් සිද්ධ වෙනවා. හැබැයි ඒ වගේ නගමැතිතුමා කතා කරන්නේත් නැහැ, ආණ්ඩුවේ මන්ත්‍රීවරු කතා කරන්නේත් නැහැ. අපි දන්නවා මේ විශ්වාස භංග යෝජනාවට ආණ්ඩුවේ මන්ත්‍රීවරු ඉන්නවා. මේ විශ්වාස භංග යෝජනාවට පක්ෂව ඡන්දය ප්‍රකාශ කරන්න පුළුවන් අය කැමැති අය ඉන්නවා. හැබැයි එයාගේ හෘද සාක්ෂියට අනුව ඒක කරන්න ඉඩ දෙන්නේ නැහැ අගමැතිතුමා. අගමැතිතුමා කොහොම හරි මේ අය බය කරලා මේ අය අනතුරු අඟවලා මෙයාගේ ඡන්දය ආණ්ඩුව ආරක්ෂා කරන්නට ගන්න. නැත්තම් හෘද සාක්ෂියට එකගව ආණ්ඩු පක්ෂයේ මන්ත්‍රීවරුන්ට නියෝජිතයන්ට කටයුතු කරන්න දුන්නොත් මේ ආණ්ඩුවට විරුද්ධව ඡන්දය දෙනවා. හැබැයි අපි එකක් කියනවා, මේ විශ්වාස භංගයෙන් ආණ්ඩුව ජයග්‍රහණය කරත් මේ ජනතාව තුළ මේ ආණ්ඩුව ගැන අබමල් රේණුවක විශ්වාසයක් නැහැ. ඒ නිසා ආර්ථිකයට ප්‍රහාර එල්ල කරපු, මේ රටේ සංස්කෘතියට, මේ රටේ සමාජ සාරධර්ම වලට ප්‍රහාර එල්ල කරපු, මේ රටේ ජාතික ආරක්ෂාවට ප්‍රහාර එල්ල කරපු, මේ රටේ ස්වාධීනත්වයට, මේ රටේ ජාතික සම්පත් වලට බරපතල ප්‍රහාර එල්ල කරපු මේ ආණ්ඩුවට අපි විශ්වාස කරනවා මේ ජනතාවගෙන් ගැලවීමක් නැහැ. ඒ නිසා එන්න මහමැතිවරණයකට ආවම ඔය ජනාධිපතිවරණයකට ආවම ආණ්ඩුවට ඒරෙයි මේ ආණ්ඩුව කරපු බරපතල වරදවල ස්වභාවය. හැබැයි අපි දන්නවා මේ ආණ්ඩුව තමන්ගේ වැරදි
කරු මන්ත්‍රීතුමා කාලය අවසන්
කරන විනාශය පිළිගත්තේ නැති වුණාට මේ අයට වැඩි කල් යන්න කලින් මේ රටේ ජනතාව අවබෝධ කරලා දෙයි.
ඉවරයිද? බොහොමත් සුදේ මන්ත්‍රීතුමා ඔන්ටබල් ඩොක්ටර් බන්දුල ගුණවර්තන.
ගරු බුලාසරාරූඩ මන්ත්‍රීතුමනි, අපි ඒකාබද්ධ විපක්ෂයේ වශයෙන් ජනතා විමුක්ති පෙරමුණ රැගෙන මේ විශ්වාස භංග යෝජනාවට ඡන්දය පැහැදිලි කරන බව පැහැදිලිව ප්‍රකාශ කරන්න ඕනේ. මක් නිසාද යත් 2015 ජපාන් රජයේ බලයට පත් දිනේ පටන් අද වෙනකම් එක්සත් ජාතික පක්ෂයේ ප්‍රතිපත්තියට විරුද්ධව කවරාකාරයේ විශ්වාස භංග යෝජනාවක් කවුරු ගෙනාවත් අපි ඒ විශ්වාස භංගයේදී ආණ්ඩුවට විරුද්ධ පැත්තේ හිටගෙන ජනතාවගේ පැත්තේ දිගටම හිටගත්ත දේශපාලන ව්‍යාපාරයක් වශයෙන් ඒකාබද්ධ විපක්ෂය මේ සඳහා අපි විරුද්ධව ඡන්දය පාවිච්චි කරනවා. දෙක, මේ විශ්වාසය භංග වුණේ පැවතුන මහින්ද රාජපක්ෂ රජය පරාජය කිරීම සඳහා. මහින්ද රාජපක්ෂ රජය වෙනස් කළොත් මේ රටේ ජනතාවට උඩින් පායන අවුවත් වටින් හමනා සුළඟත් හැර කිසිම උවන්දුරමක් වැද්ද සිද්ධ නොදී සංවර්ධනයේ අරුණාලෝකයේ පහන්සිරු දැල් වෙනවා කියලා සියලුම අය විසින් කිව්වේ මහින්ද රාජපක්ෂ ගෙදර යවුවාම රටේ නිෂ්පාදනය වැඩි වෙනවා ආදායම වැඩි වෙනවා දුප්පත්කම අඩු වෙනවා ආයෝජකයෝ වැඩියෙන් එනවා රට මේ සියලු ප්‍රශ්න විසඳිලා වඩා වේගයෙන් ඉදිරියට ගෙන යන රටක් බවට පත් කරනවා කියලා. දිලිඳු රට මැදි ආදායම් ලැබපු රටක් බවට පත් කළා. මේ රටේ සංවර්ධනයේ පිළිබඳ ස්වර්ණමය යුගයේ සනිටුහන් කරපු පාලනය පෙරලා දාලා තමයි යහපාලන රජයේ බලයට පත් වුණේ. ඒ සඳහා විශාල කාර්යභාරයක් ජනතා විමුක්ති පෙරමුණ විසින් ඉෂ්ට කළා. ඔවුන් විසින් මේ ප්‍රකාශ කරපු දේ විශ්වාස කරා ඔවුන් සහතිකයක් දුන්නා මහින්ද රාජපක්ෂ රජය වෙනස් කළාට පස්සේ ඕනේ ඕනේ විදියට එක්සත් ජාතික පක්ෂයට ආණ්ඩුව ගෙනියන්න දෙන්නේ නැති වෙන ලෙස ජනතාවගේ ආරක්ෂාව වෙනුවෙන් ඔවුන් පෙනී සිටිනවා කියලා. නමුත් අද දෛවෝපගතව එතුමන්ලට සිද්ධ වෙලා තියෙනවා. නෑ දැන් අපි
මම දැකලා තියෙනවා මෙතුම එක දවසක් රවි කරුණායක ගැන කියලා බඩ කපා ගන්නවා කිව්වා. පහුව දැවිලා සමාව ගත්තා. තව දවසක් මොකද්ද කියලා ඇවිල්ලා සමාව ගත්තා. දැන් මම මෙතුමගෙන් නිශ්චිත වශයෙන් අහනවා මේ ආණ්ඩුව පිළිබඳ සහතිකයක් කවදද කොතනද දුන්නේ. හැබැයි ඒ වගේම මම කියන්න
කැමතියි.
මම කියන්න කැමතියි. දිවුරා සපත වෙච්ච කණ්ඩායමක් ගිහිල්ලා තමයි රනිල් වික්‍රමසිංහ කැබිනට් මණ්ඩලේ වාඩි වුණේ. ඒක විතරක් මතක තබා ගන්න. එහෙනම් මේ ආණ්ඩුව ගොඩනැගුවේ කැබිනට් මණ්ඩලය හැදුවේ
බහුමතය මතලාව. අපි කිව්වේ එතුමලා කරපු කාර්යභාරයේ එතුමලා නැහැ කියනවා නම් මේ එතුමලාට තිබුණ එකම වෛරය රාජපක්ෂ වෛරය පිළිබඳ තමයි එදා කටයුතු කරේ. ඉතින් එතකොට එතුමලා රජයක් ලබා දුන්නාම ඒ හොඳ නරක පිළිබඳ පමණක් නෙමේ දින 100 විධායක සභාවක් තුල දින 100 විප්ලවයේ කිරීම සඳහා ඔබතුමල්ලා පැහැදිලි ලෙස දායකත්වයේ සැපෙව විධායක සභාවක් ලෙස ඒ නෑ කියන්න බෑනේ. එතෙන්දී අපි කියන්නේ මේ රජයට විශ්වාසභංගය ඇති වෙන්න ඕනේ මේ අවස්ථාවේ නෙමේ. මීට පෙර මේ රජය විශාල ලෙස විශ්වාසය කඩ කළා. පෙබරවාරි 27 වෙනිදා මේ වෙනකොට දවස් 100 විප්ලවයේ යටතේ මහදවල් මහා බැංකුවේ මහා මුදල් මංකොල්ලේ වුණාම සමස්ත මුදල් ක්‍රමයේ බැංකු ක්‍රමයේ ණය ක්‍රමයේ පිළිබඳ විශ්වසනීය භාවය සම්පූර්ණයෙන් පළදු වුණා. දේශීය හා ජාත්‍යන්තර වශයෙන් අපේ රට පිළිබඳ තිබුණ මුදල් ක්‍රමයේ පිළිබඳ විශ්වාසයේ පළදු වීමෙන් ඇත්ත වශයෙන් සිද්ධ වෙලා තිබෙන මහා මංකොල්ලේ අලාභය ආවස්තික අලාභය ගත්තොත් රුපියල් බිලියන 2000කට වැඩි කියලා ආර්ථික විශේෂඥෝ මේ දින අවුරුදු 30ක බැඳුම් කරෙන් වෙච්ච ආවස්තික අලාභය මේ මතුපිට පේන අලාභය නෙමෙයි ගරු සභාපතිතුමනි ආවස්තික අලාභය ඒ තරම් විශාල හොරකමක් වුණා නම් ඒ ආණ්ඩුව ඊට පහුවෙනිදාම ඉවත් වී යුතු විශ්වාසභංගයක් ඇති වෙනවා. දෙවනුව මේ රටේ ඉතේ පැවතින සංවර්ධන ව්‍යාපෘති සියල්ල අත්හිටෙව්වා. පෝට් සිටි අත්හිටෙව්වා. නෙළුම් කුළුණ අත්හිටෙව්වා. උමාඔයේ නතර කළා. පැවතුන දැවැන්ත සංවර්ධන ව්‍යාපෘති ප්‍රමාණය අවෝසි කළාම ජාත්‍යන්තරයේ සමග ගිවිසුම් අස්සම් කළා. අවුරුදු එකමාරක් මේ ව්‍යාපෘති හෙම්පිටින් නතර කරපු අවස්ථාවේ රජයේ විශ්වාසය මුළුමනින්ම බිඳ වැටුණා. ඒ අවස්ථාවේදී මේ රටට එන්න බලාපොරොත්තු වෙච්ච විදේශ ආයෝජකයෝ තිබුණා නම් ආයෝජකයෝ සියල්ල ආයෝජන නතර කළා. මොකද මේ ආණ්ඩුව මොනවා කරනවද දන්නේ නැහැ. ගහපු ගිවිසුම් වලට පටහැනිව සම්පූර්ණයෙන් සංවර්ධන ව්‍යාපෘති නතර කළා. වැඩබිමක් වශයෙන් තිබුණ රට මුඩුබිමක් බවට පත් කරාම මේ ආණ්ඩුව පිළිබඳ තියෙන විශ්වාසය නැති වුණා. තුන්වෙනුව මේ ගරු සභාව නොමග යවුවා. අයවැය ලේඛනයේදී අධ්‍යාපන අමාත්‍යාංශයේ වැය ශීර්ෂයට රවි කරුණානායක අමාත්‍යවරයා බිලියන 125 මේ වෙන් කළා කියලා කියනකොට ඒ බිලියන 125 තියා 125ක්වත් ඒ මුදලෙන් වියදම් කරේ නැහැ. එහෙම ලංකා අපි ඒ පිළිබඳව ඒකාබද්ධ විපක්ෂයේ වශයෙන් විශ්වාසභංග යෝජනාවක් ඉදිරිපත් කළා පාර්ලිමේන්තුවට. පාර්ලිමේන්තුවේ විශ්වාසභංග යෝජනාව විවාදයට ගත්තේ නැහැ. මොකද අයවැය සම්මත වෙලා තියෙන ඉවරයි කියන පදනම යටතේ ලංකා ඉතිහාසයේ කිසිම මුදල් අමාත්‍යවරයෙක් සතපාක්වත් වියදම් නොකර බිලියන 125ක් පාර්ලිමේන්තුවේ සම්මත කරගත් අවස්ථාවක් අපේ රටේ ඉතිහාසයේ නැහැ. එහෙම පාර්ලිමේන්තුව නොමග යවලා පාර්ලිමේන්තුවේ ඇසට වැලි ගහලා ඒ විශ්වාසය කඩ කිරීම එදා ඒ රවිකරුණානායක මුදල් අමාත්‍යවරයා විසින් ඒ ආවේලේකණේ කළා. මුළු රටම විරුද්ධ වුණා. සිංගප්පූරු ගිවිසුම අත්සන් කරනකොට මේ රටේ විද්‍යුතුන් මේ විවිධ ක්ෂේත්‍රවල ඉන්න දේශීය සුළු හා මධ්‍ය පරිමාණ කර්මාන්තකරුවන් මේ අය ඔක්කොම විරුද්ධ වුණා. විරුද්ධ වෙන අවස්ථාවේදී සත පහකට ගණන් ගන්න නැතුව ජාත්‍යන්තර ගිවිසුමක් ලෙස සිංගප්පූරු ගිවිසුම අත්සන් කළා. එහෙම රටට බලපාන රටේ ජනතාවගේ නිෂ්පාදනයට ආදායමට සේවා නියුක්තියට මිල මට්ටමට මේමට බලපාන ගිවිසුම් මෙලෙසින් අත්සන් කළාම මේ අත්සන් කරන්නේ කෙසේද කියලා දන්නේ නැතුව අත්සන් කරපු ගිවිසුම් පිළිබඳ විශ්වසනීය භාවයේ සම්පූර්ණයෙන් නැති වුණා. ඊළඟට මේ අපේ රටේ රණවිරුව මේ රට කඩන්න නැතුව බෙදන්න නැතුව සිංහල මුස්ලිම් දෙමළ බාග සියලු ජනතාවට අබේදානේ ලබා දුන්නේ ජීවත් වීමේ අයිතිය ලබා දුන්නේ රණවිරුව. එහිදී රජ මංගල සමරවීර අමාත්‍යවරයා ජිනීවා වලට ගිහිල්ලා මේ රටේ
විනාඩි දෙකක් තියෙනවා
රණවිරුව පාවා දීම පිළිබඳ ජිනීවා වල මානව හිමිකම් කොමිසමට ජනාධිපතිවරයාගේ ඇසට වැලි ගහලා ප්‍රදීප් කාර්යව සම්ල හරා ගිහිල්ලි වෙරලා දීලා තියෙන රට පාවා දීලා රටේ රණවිරුව පාවා දීලා රණවිරුවන්ට එලෝ එලව දරු කදේ ගහනකොට මේ රජයට තියෙන විශ්වාසය එතකොටත් සම්පූර්ණයෙන් පරදු වුණා. ආසන්නතම අවස්ථාවේදී මම මේ ලේඛන සභාගත කරනවා. අපි මේ ඇමරිකානු ගිවිසුම පිළිබඳ මම සතුව තියෙන සියලු ලේඛන සභාගත කරනවා. ප්‍රසිද්ධ ලේඛන බවට පරිවර්තනය විය යුතු නිසා රටේ ස්වෛරී භාවයේ ස්වාධීනත්වයේ ඇමරිකා එක්සත් ජනපදයට ඇතුළු බටහිර අධිරාජ්‍යවාදයට පාවා දීම සඳහා උත්සාහ දරනකොට මෙවැනි ගිවිසුම් පාර්ලිමේන්තුවට දන්නන් නැතුව ජනාධිපතිවරයාගේ විරෝධය තකන් නැතුව මහා ජනතාවගේ විරෝධය තකන් නැතුව අත්සන් කිරීමට විරුද්ධව අපි රජයට විරුද්ධ වෙනවා. අපි මේ රජයේ මීට කලින් ගෙදර යවන්න ඕනේ කියන විශ්වාසය ඇතුව තමයි එදා පාර්ලිමේන්තුව විසුරුවාරණ තත්ත්වය නිර්මාණය කළේ. මම කැමති කියවන්න පසුගිය වර්ෂයේ ජනවාරි 5 වෙනිදා නාම යෝජනා ලංකාදීප පුවත්පතේ මුල් පිටුව මැති සභේ විසුරුවයි. ඡන්දය ජනවාරි 5 නාම යෝජනා මෙම මස 19 වෙනිදා සිට 26 වෙනි දින දක්වා අපි කළ දේ හරිදයි ජනතාවකින් අහන්න ඕනේ. අගමැති මහින්ද කියයි මැති සභේ විසුරුව ගැසටුව පෙන්නමින් විසුරුව ඇරීම ව්‍යවස්ථාවට පටෑනි එක්සත් ජාතික පෙරමුණ කියයි. මේ රජය මෙලහකට පෙරලිලා පාස්කු ප්‍රහාරයෙන් නැති තත්ත්වයේ ඇති වෙලා මේ රටේ ජනතාව පසුගිය 5 වෙනිදා ජනවාරි මාසේ 5 වෙනිදා මේ රටේ ඡන්දයක් පැවතුනා නම් නිජත වශයෙන් මහින්ද රාජපක්ෂ ප්‍රමුඛ විපක්ෂයේ ආණ්ඩුවක් හැදෙනවා. ඒ ආණ්ඩුව හැදුනා නම් ඒ ආණ්ඩුව ආරක්ෂක මණ්ඩලයේ රැස්වෙච්ච වහාම මේ අන්තවාදී ප්‍රහාරය එල්ල කිරීමට සූදානම් කළ නම් ගම් ලිපිනයන් සහ පුරවැසි ඇඳුණුකම් පත් සහිතව තියෙන අයගේ බොහොම කෙටි කාලයක් තුලදී මාර්තු මාසේ වෙන්නේ ඉස්සෙල්ලා ජනවාරි මාසේ බලය ගත්තා නම් පෙබරවාරි මාර්තු වෙනකොට මේ ඉලක්කගත අන්තවාදී ත්‍රස්තවාදයේ කිසි සැකයක් නැතුව එවැනි ආණ්ඩුවකට ඉවර කරන්න පුළුවන්කම තිබුණා. ඒ තත්ත්වය තුළ ප්‍රහාරයක් එල්ල වෙන්නේ නැතුව මනුස්ස ජීවිත 350-400ක් බේරගන්න තිබුණා. එදා ඒ වෙනස සිද්ධ වුණා නම් නමුත් තමා වෙලා හෝ ඒ වෙනස හෙට වෙනවා නම් මේ ආණ්ඩුව අපි හිතන විදියට තව දවසක් හරි තිබීම රටට රටේ ජනතාවට ජනතාවගේ ජීවිතවලට අනාගත පැවැත්මට හානි කරයි. ඒ නිසා
කරු මන්ත්‍රීතුමා කාලය අවසන්
ඒ තත්වය තුළ ඕනෑම අවස්ථාවක මේ ආණ්ඩුව ගෙදර යැවීම සඳහා වෙන උත්සාහයකදී විශ්වාස භංගිය හෝ ඉන් පාර්ලිමේන්තුවෙන් පිටත උත්සාහයකත් ඒකාබද්ධ විපක්ෂයේ අපි ජනතාවගේ පැත්තේ ඉන්නවා කියන ටික සඳහන් කරමින් මගේ වචන කීපය අවසන් කරනවා.
ඔබ සුදී මන්ත්‍රීතුමා ඔන්රබල් එස්.එම්. සඳරසේන.
ගරු නියෝජකාරක සභා සභාපතිතුමනි, මේ විශ්වාස භංගය අද ආණ්ඩුවට විරුද්ධව ගෙනල්ලා තියෙන්නේ මේක ජයග්‍රහණය කරන්න මේ පාර්ලිමේන්තුවේ ඉන්න සියලු දෙනාම එකතු වෙන්න කියලා අපි ආරාධනය කරනවා පළමුවෙන්ම. මොකද හේතුව මේ ආණ්ඩුවේ දැන් අවසාන කාලය යන්නේ. දැන් අවුරුදු 4 මේ රට පාලනය කරපු යහපාලන ආණ්ඩුව කියලා ඉස්සලා මුලින් සඳහන් කරා. දැන් මේක එසත් ජාතික පක්ෂයේ තනි ආණ්ඩුවක් අපි හදනවා, ඒකෙන් ගොඩාක් දේවල් කරනවායි කියලා තමයි මේ ආණ්ඩුව හැදුවේ. අද වෙනකොට රටේ ආරක්ෂාව සම්පූර්ණයෙන්ම නැති වෙලා තියෙනවා. රටේ ආරක්ෂාව නැති වෙලා තියෙනවා. සංහිඳියාව ඇති කරනවායි කියවට තිබුණ සංහිඳියාව සම්පූර්ණයෙන්ම අද නැති කරලා තියෙනවා. අද මේ රටේ සම්පූර්ණ ආගම් වාදය ඉහවහ ගිහිල්ලා තියෙනවා. අද ජාතිවාදය ඇවිස්සලා තියෙනවා. ඒ වගේ වාතාවරණයක් තුළ මේ රටේ දැන් මේ අවුරුදු 4 දැන් ජනාධිපති ඡන්දය එනවා තව මාස 3. ජනාධිපතිවරණය තමයි මේ රටේ තීරණාත්මක මැතිවරණය. රටේ රාජ්‍ය නායකයා තෝරන, පාලකයා තෝරන, විධායකයේ තෝරන ඒ මැතිවරණය තමයි මාස 3 තියදී තමයි මේ විශ්වාස භංගය අපි සාකච්ඡා කරන්නේ. ඉතින් අපි දන්නවා මේ වෙනකොටත් ආණ්ඩු පක්ෂයේ එසත් ජාතික පක්ෂ විශේෂයෙන් ගත්තම ජනාධිපති අපේක්ෂකයා තෝරා ගන්න බැරුව බොහොම දඟලන අවස්ථාවක්. අපේ අපේක්ෂකයේ අපි මේ වෙනකොට ගෝඨාභය රාජපක්ෂ මහත්තුමා නම් කරන්න අපි සියලු දෙනාම තීන්දුව කරලා තියෙනවා. ඒකපද විපක්ෂයේ හැටියටත් ශ්‍රී ලංකා පොදුජන පෙරමුණ හැටියටත් අපි තවනිත් පක්ෂත් එක්කත් කරාගෙන යනවා. නිසා අපිට මේ විශ්වාසී වංග අපි ජයග්‍රහණේ විශ්වාස භංගය ජයග්‍රහණ කරොත් වඩාම හොඳයි. නොකොලා කියලා අපිට ප්‍රශ්නයක්වත් නැහැ. අපි ඊළඟ ජනාධිපතිවරණයට අපි සූදානම් වෙමින් ඉන්නේ. හැබැයි මේක කලින් ජයග්‍රහණය කරන්න පුළුවන් වුණොත් අද දිනේ ගෝඨාභය රාජපක්ෂ මහත්තයා අපේ අපේක්ෂකයා. ඒක ඉස්සිරයි. ඒ කියන්නේ නැහැ මම වගේම කතු කියන්නේ. තමුන්නාසලා එහාට මෙහාට හරවන්න හැදුවට අපි එක ස්ථාවරක ඉන්නවා. එතකොට විශේෂයෙන්ම අපි කියන්න කැමති අද 225 වැඩි පිරිසක් අපිට මේක විශ්වාස භංගය අපි ගැන අප විශ්වාස භංගය ජයග්‍රහණය කරන්න පුළුවන් වුණොත් අපිට පුළුවන් අදිසිය මහමැතිවරණයට යන්න මං හිතන්නේ. එතකොට බොහොම පහසුයි ඔය අපේක්ෂක තෝරගන්න බැරුව දඟලන අයටත් පහසුයි කියලා හිතෙනවා. විශේෂයෙන් අපි ඉල්ලා සිටිනවා TNA සංවිධානය දෙමළ සංධානයට මේ අවුරුදු 4 තුළ කිසිම දෙයක් මේ ආණ්ඩුවෙන් කරා ගන්න බැරුණා. එදා අපි යුද්ධය අවසන් කරලා ත්‍රස්තවාදී අවසන් කරලා උතුරේ ෆාර්මල් ටික හදලා කෝච්චි පාර කරලා දාලා අවුරු ගස් වෙයිලා තිබ්බ කෝච්චි පාරවල් හදලා ඒ වගේම දිසාපති කාර්යාල හදලා ස්පීදාල හදලා පරිපාලනය සම්පූර්ණ ස්ථාපිත කරලා ඒ පළාත් සභාව මැතිවරණ තියලා පළාත් සභාව ස්ථාපිත කරලා ඒ වගේ ගොඩනැගිලි හදලා පරිපාලනයේ පළාත් සභා පාලනයේ උතුරට ලබා දෙන්න කටයුතු කරා. නමුත් මේ ආණ්ඩුවෙන් කිසිම දෙයක් උතුරේ ජනතාවට කරලා නැහැ. එනිසා TNA සංවිධානයට ලොකු ප්‍රශ්නයකට පැනනගින්න වෙනවා. ඉස්සරහට හේතුව තමයි ජනාධිපතිවරණයෙන් අපේ අපේක්ෂකයා ජයග්‍රහණය කරාවට පස්සේ අපි එක්කෝ ආණ්ඩුව හදනවා, එහෙම නැත්නම් මහමැතිවරණයට අපි යනවා. ඊට පස්සේ TNA සංවිධානයට වෙන ප්‍රශ්න තමයි ජනතාවට මුහුණ දෙන්න හම්බ වෙන්නේ නැහැ. මේ ආණ්ඩුව පස්සේ කඩේ ගිහිල්ලා අන්තිමට උතුරේ ජනතාවට මුහුණ දෙන්න හම්බ වෙන්නේ නැහැ. එනිසා අපි ඉල්ලා සිටිනවා TNA සංවිධානයට හොඳ අවස්ථාවක් මේ විශ්වාස භංගයෙන් අපිට සහයෝගය ලබා දීමෙන් යම් කිසි ප්‍රමාණයක් ඖෂධ වෙලා තියෙනවනේ පෞද්ගලික සෝදා ගන්න පුළුවන් කියන එක තමයි අපි විශේෂයෙන්ම විශ්වාස කරන්නේ. ඒ වගේම අපි මේ අවස්ථාවේ කියන්න ඕනේ මේ විශ්වාස භංගයේ රටේ ආරක්ෂාව නැතිකමට පාලනය දුර්වලකම විතරක් නෙමෙයි අපි අද රටේ ජනතාවට කණ්ඩ බොණ්ඩ නැහැ. මන්ද පෝෂණයට ලක් වෙලා ජනතාව 130ක් විතර මේ රටේ ඉන්නවා තනි වේලා එක වේලා කන්න බැරුව. අපි ආණ්ඩුව බාර දෙනකොට 3 කෑවා, වී ගබඩා වල වී පුරවලා තිබුණා. ආණ්ඩුවේ ඇමතිවරු ගිහිල්ලා මත්තල ගුවන්තොටුපළෙත්
කරු මන්දල තමා විනාඩි 1ක් තියෙනවා
වී වැඩි කමට. එහෙම ස්වම් පෝෂිත තිබුණ රට අද කාලකන්ණි රටක් බවට පත් කරලා විනාශ කරලා මිනිසුන්ට කණ්ඩ නැතුව පාර යන්න නැතුව නිදහසක් නැතුව අවිශ්වාසය ජාතිවාදය ආගම්වාදය එක එක විදිහට මේ රට විනාශ කරපු මේ ආණ්ඩුව එක පැයක්වත් නැතුව ගෙදර අරින්න පුළුවන් නම් ඒක තමයි යුතුකම වෙන්නේ. යුතුකම මම හිතන්නේ මේ පාර්ලිමේන්තුවේ ඉන්න 225 ඒවල තියෙන ජනතාව. ජනතාව වෙනුවෙන් පෙනී හිටින්න. එහෙම නැතුව තමන් වෙනුවෙන් පෙනී හිටින්න. එහෙම නැතුව තමන්ගේ මේ වාසියට ආණ්ඩුවට කඩේ යන්න යයන් ඵල ප්‍රයෝජන සඳහා නෙමෙයි ඒවල තියෙන ජනතාව වෙනුවෙන්. ජනතාව
වෙනුවෙන් මන්ත්‍රීතුමා කාලය අවසන්.
මේ 225 ඒවල තියෙනවනම් අද තමයි හොඳම අවස්ථාව මේ ආණ්ඩුව ගෙදර අරින්න කියන එක මම කියා සිටිමින් මගේ වචන ස්වල්ප අවසන් කරන බොයිස්
මොහොමඩ් සුදී මන්ත්‍රීතුමා ගරු සමින්ද විජේසරි
රජකාරක සභාපතිතුමනි ශ්‍රුතියන්ත වෙනවා දෙවනි දවසේ විවාද වෙනවා අපේ ජනතා විමුක්ති පෙරමුණේ විසින් ගෙන ලද සාසභංග යෝජනාව දවසේ ඒට අදහස් ප්‍රකාශ කරන අවස්ථාව ලැබීවා විශේෂයෙන්ම ජනතා විමුක්ති පෙරමුණ ගත්තොත් කුමාරි සහනායක මැතිතුමා පිළිබඳව යම් ප්‍රසාදයක් ගෞරවයක් තියෙන ජනතා නායකයෙක් හැටියට තමයි මම මගේ දේශපාලන ජීවිතය දකින්නේ. නමුත් ගරු අනුකුමාර සහනායක මැතිතුමනි, ඔබතුමා මේ ගෙනත් තියෙන චෝදනා සියල්ල දිහා බැලුවම ඔබතුමාත් දන්නවා දේශපාලන පඬිත නායකයෙක් හැටියට මේ සියලු චෝදනා සියල්ලව වැරදිකර සහ එල්ලවියේ කොතනද කියන කාරණා. හැබැයි එතනට එන්නට ඕනේ විශ්වාස භංගයක් නෙමෙයි. මේ උත්තරීතර පාර්ලිමේන්තුව තුළ පාර්ලිමේන්තු සම්ප්‍රදාය ඉස්හාදී දිහා බැලුවම ඒ ත්‍රස්තවාදයට සහ පහාරයට සිදවීම වළක්වා ගැනීම සඳහා යාදාමේදී ඍජු ලෙස සහභාගී විද්‍යායක වළක්වා ගැනීම යුතු මේ රටේ ප්‍රධාන පුරවැසියාට එල්ල විදියේ දෝෂායෝභගිය මේ පාර්ලිමේන්තුව ගිනාව නම් අනිවාර්යයෙන්ම විසකවම ඒ සඳහා සහයෝගය සමිඳු විජේසේකින් ලැබෙනවා.
තර්කයක් තියෙනවා. ඒ කියන්නේ මේකේ ආරක්ෂක අමාත්‍යවරයා හැටියට ජනාධිපතිවරයා මේට ඍජුව වගකිය යුතු තිබෙනවා. ඔබ ඇත්ත. හැබැයි ජනාධිපතිවරයාට විරුද්ධව දෝෂාභියෝගයක් ගෙනීමේදී දෝෂාභියෝගයක් බාරදීම සඳහා අවම වශයෙන් මන්ත්‍රීවරු තුනෙන් එකක්, ඒ කියන්නේ 75 දෙනෙක් අස්සම් කරන්න ඕනේ. ඒතකොට අපි සතු වෙන්නේ මන්ත්‍රීවරු 6. එනිසා ඔබතුමාලටම වැටහෙනව නම් මේට වගකී යුත්තේ ආරක්ෂක අමාත්‍යවරයා කියලා. ඉතින් 75 දෙනෙක් ඔබතුමාලා අස්සම් කරලා බාර දුන්නා නම් අපිටත් ඒ දෝෂාභියෝගවලට
සහාය. කොහොමද සුදී මන්ත්‍රීතුමා?
ඔබතුමාලා 6 දෙනා, මායි 7යි. කරු රජ කාර්ය සභාපතිතුමනි තව 77 එතකොට 69යි 68යි. ඒ නිසා මම අහනවා උත්තරීතර සභාව තුල ඉන්න හැමෝටම දැන් උදේ කතා කරා දේශප්‍රේමී විවාලීරවන් සමන්තීතුමා. ඒ දේශප්‍රේමී නායකයා සහ මීට කලින් කතා කරා බන්දුල ගුණවර්ධන ආර්ථික විද්‍යාත්මක. එතුමාට පුළුවන් එන්න. ඒකාබද්ධ විපක්ෂයේ අද ජනතා විමුක්ති පෙරමුණ ගෙන දෙයට ඇඟිලි දෙද එතුමාලා කියනවා දෝෂාරෝපියක් අපි කියන්නේ සූදානම්. ඒ නිසා මෙන්න මේ සමාජයට රටට අවශ්‍ය කරන දේ ගේන්න අවශ්‍ය වැඩපිළිවෙල ගේ ආයතනය කියන කාරණේ අසුබලේ මන්ත්‍රීවරයෙක් හෙටදී කියන්නේ ගරු මුලසලේ සිටින කාර්යක සභා සභාපතිතුමනි, දිනෙන් දින ගන්න ප්‍රශ්න තුල ගත්තම අද රටේ නීතියත් අද පහදා දීලා තියෙනවා කොතනටද වැරදිලා තියෙන කොතනද වැරද්ද කරේ කියලා. ඒ නිසා එතනට දඬුවම් දීම සඳහා නිර්භයව මේ රටේ අනාගතයට පැහැදිලිව රට නිර්මාණය කිරීම වෙනුවෙන් අපි වෙණී සිටින්නට ඕනේ කියන කාරණේ. ධර්මනුසනේ කාර්යක සභාපතිතුමනි, අපි ආණ්ඩුව ආරම්භයේ සිටම මේ ආණ්ඩුව රැකගෙන ඉදිරියට ගේන්න පුළුවන් පන්නර ශක්තිය පසු වෙලේ ඉඳලා දුන්න කරු මුලසිරි කාර්යක සභාපතිතුමනි. අදටත් අපි ආණ්ඩුව අපට රැක ගැනීම අවශ්‍යතාවය තියෙන රටට නිවැරදි දිශා නැති අපි ගෙනෙච්ච නිසා අපි ගොඩනගපු දේවල් නිසා තමයි මේ රට ආරක්ෂා වුනේ. අපි 2015 ජනවාරි 8 වෙනිදා ආණ්ඩුව හදලා යහපාලනය ගොඩනගලා ස්වාධීන කොමිෂන් සභා නිර්මාණය කරලා පොලිස් කොමිෂන් නිර්මාණය කරලා
කරු මන්දර විනාඩි දෙකක් තියෙනවා
වැඩපිළිවෙල නිර්මාණය කරා. ඒ නිසා අද සුරක්ෂිතව ආරක්ෂා වුණා. ඒකාබද්ධ කණ්ඩායම ලැජ්ජ නැතුව ගිහිල්ලා අත්තල් වැදගත්තා පෞගිය ඔක්තෝබර් 26 වෙනිදා මේ ආණ්ඩුව ගන්න අගමැතිකම ගන්න ඒ දින 52ක් ගත කරපු ආණ්ඩු කාල තුලවත් තමන්ට මේ තිබිට මේ දස බිය පිළිබඳව සහ මේ සස්වාදී කල්යන් පිළිබඳව හෙව්වේ නෑ. මේ සස්වාදී පිළිබඳව පැහැදිලිවම තියෙන්නේ කවුද
එදා ඒ ආණ්ඩුව කාලේ මුදල් ගෙවලා පෝෂණය කරපු උදවිය කියන කාරණේ පැහැදිලිවක නිසා වන්දිලෝක දාන මන්ත්‍රීතුමා කතා කරලා මේ ආර්ථික ගැන කතා කරා. අද මුදල් අති ප්‍රමාණය වෙලා යන රුපියල මේ වෙනු රුපියල අති ප්‍රමාණය වෙලා 100.4 ඉහළ කියලා කරු කුලසිරි කාර්ක සභාවතුමනි. ඒ විතරක් නෙමෙයි විදේශ ආයෝජන අද වර්ධනය වෙලා අද විදේශ රටවල් වල තියෙන මුදල් ගත්තම ශ්‍රේණි පවුන් එක රුපියලට රුපියල සාපේ 3.2 ඉහළ කියලා. එහෙනම් මේ රටේ ආණ්ඩුව පිළිබඳව යම්සි දෙනකට ආණ්ඩුව ගෙනිච්චා පාසුපාරේලා රසවාදී ප්‍රහාරයක් ඇවිල්ලා මේ ආණ්ඩු කුමන්තන සාමේ දැවැන්ත වැඩපිළ යන ගමන්ම රටේ ආර්ථිකය පැත්තෙන් ශක්තිමත් කරන ගමන්ම ඊයේ රාත්‍රිය වෙනකොට ඩීසල් මිල අපි අඩු කරන්න පුළුවන් වැඩපිළක් හදලා තියෙන නිසා මේ දැවැන්ත අර්බුදයේ තියෙද්දි ආණ්ඩුව ඇතුලේ තියෙන අර්බුදය ආණ්ඩු පිටේ තියෙන අර්බුදය ලෝක රසවාදයේ මේ සියල්ලටම සාර්ථකව එක්සත් ජාතික පක්ෂයේ අපි අපේ නායකතුමා ප්‍රමුඛ මේ කණ්ඩායම මූණ දීලා තියෙන නිසා මේ විශ්වාසභංගය ගරු මන්ත්‍රීතුමනි අපි පරාජය කරන කටයුතු කළා. විශ්වාසනීයවන්තව ගොඩනැගෙන ආණ්ඩුවක් තවත් ශක්තිමත් ආණ්ඩුවක් 20 ගොඩනගලා ඉත එහා ගියා. ආණ්ඩුව ගොඩනගවන්නේ කියන කාරණේ මතක් කරමින් අවස්ථාව ලබා දීම ස්තුතිවන්ත වෙනවා. බොහොමත්ව ස්තුති.
බොහොමත්ව ස්තුති මන්ත්‍රීතුමා මාන්විවික ඩග්ලස් සේවානන්ද.
நன்றி குழுக்களின் பிரதித்த விசாலர் அவர்களே. ஊர் ரெண்டுபட்டால் கூத்தாடிகளுக்கு கொண்டாட்டம் என்பார்கள். இங்கே ஆட்சி ரெண்டுபட்டிருக்கின்றது. இதை கொண்டாடுகின்ற கூத்தாடிகள் யார் என்று பார்க்க வேண்டும். இந்த ஆட்சிக்குள்ளே சிலரும் இந்த ஆட்சியை கொண்டு வந்தவர்கள் என கூறிக்கொள்ளுகின்ற பலரும் எதிர்த்தரப்பு அரசியலில் இருக்கின்ற சிலருக்கும் கோமாளி வேடங்கள் வெகுவாக பொருந்துகின்றதாக கூறுகின்ற மக்கள் இந்த நாடு அரசியல் கேலி கூத்துகளுடன் போய்கொண்டிருப்பதையே பார்த்துக் கொண்டிருப்பதாகவும் கூறுகின்றனர். அடுத்த ஜனாதிபதி வேட்பாளர் தானே என்று கட்சிக்கு கட்சி ஆளுக்கால் தம்மை தாமே சிபாரிசு செய்து கொண்டிருக்கின்ற நிலையில் மக்களின் அனைத்து பிரச்சனைகளுக்கும் மறைக்கப்பட்டு மறக்கப்பட்டு தேவைக்கு உதவாத வெவ்வேறு தலைப்புகள் முன்னிறுத்தப்பட்டு அவை தொடர்பில் விவாதித்து காலத்தை வீணடித்துக் கொண்டிருக்கின்ற ஒரு நிலை தொடர்ந்து கொண்டிருக்கின்றது. அமெரிக்க செனட் சபையின் வெளிவிகார குழு உறுப்பினர்கள் யாழ்ப்பாணம் மயிலட்டி பகுதிக்கு சென்று ஆராய்கின்ற வகையில் அது குறித்து பாதுகாப்பு தொடர்பில் பொறுப்பு கூற வேண்டியவர்கள் அறிந்திருக்கவில்லை என கூறப்படுகின்ற நிலையில் இந்த நாட்டில் தேசிய பாதுகாப்பு உறுதிப்படுத்தப்பட்டுள்ளதாகவும் கூறப்படுகின்றது. இந்த நாட்டை எவருக்கும் தாரைவாக்க போவதில்லை என்றும் கூறப்படுகின்றது. இத்தகைய நாட்டின் நடைமுறை நிலைமைகளை பார்க்கின்ற பொழுது கூத்தாடிகள் யார் என்பது தொடர்பில் புரிந்து கொள்ள முடியாத நிலையில் இந்த நாட்டு மக்கள் இல்லை என்றே நினைக்கின்றேன். கூத்தாடிகள் தங்களது நிகழ்ச்சி நிரல்களுக்கு ஏற்ற வகையில் பல்வேறு நாடகங்களை அரங்கேற்றிக் கொள்கின்ற ஒரு மேடையாக இந்த நாடு மாற்றப்பட்டு கொண்டிருக்கின்றது. நமது நாட்டு மக்கள் இலவச பார்வையாளர்களாக இவை அனைத்தையும் பார்த்துக் கொண்டிருக்கின்ற நிலையில் எமது மக்களது உரிமைகள் மேலும் மேலும் உருவப்பட்டு வருவதுடன் அவர்களது அன்றாட வாழ்க்கை பெரும் சுமையாக்கப்பட்டு அவர்களிடமே திணிக்கப்பட்டுக் கொண்டிருக்கின்றது. இந்த நாட்டில் தேசிய பாதுகாப்பு தொடக்கம் அனைத்து துறை சார்ந்தும் உரிய அவதானங்கள் தொடர்ந்து செலுத்தப்பட்டிருக்குமானால் கடந்த உயிர்த்த ஞாயிறு தாக்குதலை மட்டுமல்லாது எமது மக்களுக்கு எதிரான அனைத்து நேரடி மற்றும் மறைமுக தாக்குதல்களையும் நிச்சயமாக தவிர்த்திருக்க முடியும் என்று கருதுகின்றேன். எமது மக்களுக்கான அரசியல் உரிமை தொடர்பிலான பிரச்சினைக்குரிய தீர்வு கிடைப்பதற்கு புலிகள் இயக்கம் அழிகின்ற வரையில் பார்த்துக் கொண்டிருந்ததாகவும் புலிகள் இயக்கம் அழிந்ததும் இன்னமும் பார்த்து கொண்டிருப்பதாகவும் இந்த அரசாங்கத்தை கொண்டு வந்ததாக கூறுகின்ற தமிழ் தரப்பினர் கூறுகின்றனர். இந்த தமிழ் தரப்பினருக்கு இன்று இருக்கின்ற அரசியல் பலத்தை வைத்துக் கொண்டு இவர்கள் தங்களது தனிப்பட்ட தேவைகளை மாத்திரம் கவனித்துக் கொண்டு அரசாங்கத்தை பாதுகாக்கின்ற வேலையை மட்டுமே சரியாக செய்து கொண்டிருக்கின்றார்களே அன்றி எமது மக்களது பிரச்சனைகளை தீர்ப்பதற்கு இதுவரையில் அவர்கள் எவ்விதமான முயற்சிகளையும் மேற்கொள்ளவில்லை என்பதை எமது மக்கள் அறிவார்கள். இந்த அரசாங்கமும் நன்கு அறிவோம். எனவே இந்த தமிழ் தரப்பினர் தங்களது சுய நலன்களை மாத்திரமே கருதுகின்றவர்கள் என்பதை இந்த அரசு அறிந்து கொண்டும் இவர்களை தடவி கொடுப்பதிலேயே காலத்தை கழித்து வருகின்றன தவிர எமது மக்களின் பிரச்சனைகளை தீர்ப்பதற்கு நேர்மையான முன்னெடுப்புகளை தானாகவேனும் மேற்கொள்ளவில்லை என்ற கருத்து எமது மக்களிடம் இருக்கின்றது என்பதை இங்கு சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இந்த தமிழ்த் தரப்பினர் அண்மையில் மாநாடு நடத்தி கொண்டிருந்த நிலையில் எமது மக்கள் குறிப்பாக தாய்மார்கள் அந்த மாநாட்டு நுழைவாயிலிருந்து இட்ட சாபங்கள் இந்த தமிழ்த் தரப்பு அரசியல்வாதிகளின் அரசியல் செயல்பாடுகளுக்கு எமது மக்கள் கொடுத்த சான்றிதழ் என்றே கருத வேண்டியுள்ளது. இத்தகைய சான்றிதழ்கள் நிறையவே எமது மக்களிடம் இருக்கின்றன. காலப்போக்கில் குறிப்பாக தேர்தல்களின் போது அவை இவர்களுக்கு கிட்டும் என்றே எமது மக்கள் கூறிக்கொண்டிருக்கின்றார்கள். எமது மக்களின் வாக்குகளை பொய் கூறி பறித்த இவர்களால் எமது மக்களுக்கு வயிற்றெரிச்சலை தவிர இதுவரையில் வேறெதனையும் கொடுக்க முடியாதிருக்கின்றது. எனில் எதற்காக இவர்கள் இந்த அரசை இன்னமும் தாங்கி பிடித்துக் கொண்டிருக்க வேண்டும் என எமது மக்கள் கேட்கின்றார்கள். எமது மக்கள் வருடக்கணக்கில் தங்களது அடிப்படை உரிமைகளுக்காக இன்னமும் வீதிகளில் இறங்கி அஹிம்சை போராட்டங்களில் ஈடுபட்டுக் கொண்டிருக்கின்றார்கள். எமது மக்களின் பிரச்சனைகளை தீர்ப்பதற்கு மட்டுமன்றி எமது மக்களுக்கு ஒரு ஆறுதல் வார்த்தையை கூட கூறுவதற்கு பக்கினை இல்லாத இவர்கள் இந்த அரசாங்கத்தை கொண்டு வந்தவர்கள் தாங்களே என்று கூறிக்கொள்வதில் இன்னமும் கூச்சப்படுவதாக தெரியவில்லை என்றே எமது மக்கள் கருதுகின்றனர். எனவே இந்த அரசு தொடர்பில் எமது மக்கள் மத்தியில் ஆரம்பத்தில் இருந்த நம்பிக்கையானது இன்று படிப்படியாக குறைந்து விட்டுள்ளது. இதற்கு காரணம் இந்த அரசை கொண்டு வந்ததாக கூறும் தமிழ் தரப்பினரும் அவர்களுக்கு ஆதரவுக்காக அவர்கள் சொல்வதை கேட்டு எமது மக்களது பிரச்சனைகளை தீர்க்காதிருக்கின்ற அரசு தரப்புமே காரணம் என்பதையே எமது மக்கள் கருதுவதாக இருக்கின்றது. தாங்கள் சொல்வதை கேட்டுத்தான் இந்த அரசாங்கம் அனைத்து செய்யும் என இந்த தமிழ் தரப்பின் தலைமைகள் கூறியிருக்கின்றார்கள். ஆக இவர்கள் சொல்லித்தான் இந்த அரசு எமது மக்களுக்கு எதையுமே செய்யாதிருக்கின்றது என்றுதானே எமது மக்களும் நம்புவார்கள். சொந்தக்காணி நிலங்களை கேட்டு எமது மக்கள் இன்னமும் நடுவீதியில் இருக்கின்றார்கள். தமிழ் அரசியல் கைதிகளின் விடுதலையை கோரி அவர்களது உறவுகள் இன்னும் கண்ணீருடன் காத்திருக்கின்றார்கள். காணாமல் போன உறவுகளை கண்டறிவதற்காக அவர்களது உறவுகள் இன்னமும் நடுத்தறிவில் காத்திருக்கின்றார்கள். கடற்தொழிலாளர்கள் சுதந்திரமாக தங்களது தொழில்துறைகளில் ஈடுபடுவதற்கான வாய்ப்புகள் தடுக்கப்பட்டு வருகின்றன. நியாயமான விலையோ ஒழுங்கான சந்தை வாய்ப்புகளோ இன்றி எமது விவசாய மக்கள் தங்களது உற்பத்திகளுடன் போராடி கொண்டிருக்கின்றார்கள். ஒரு கையால் கொடுத்து மறு கையால் பறிப்பது போல் விடுவிக்கப்பட்டதாக கூறப்படுகின்ற எமது மக்களின் காணி நிலங்கள் வெவ்வேறு பெயர்களால் மீள பறிக்கப்பட்டு வருகின்றன. வேலை வாய்ப்புகள் இன்றி ஆயிரக்கணக்கான எமது பிள்ளைகள் காத்து கிடக்கின்றனர். கைத்தொழில் துறை முன்னேற்றங்கள் அறவே இல்லாத நிலையில் எமது மக்கள் தொழில் வாய்ப்புகளுக்காக அலைந்து திரிகின்றனர். படுகடன்கள் அதிகரித்து தற்கொலையை நாடும் அளவிற்கு எமது சமூகம் தள்ளப்பட்டு வருகின்றது. இவையெல்லாம் இன்று எமது மக்களின் உணர்வுபூர்வமான பிரச்சனைகளாகவும் அடிப்படை பிரச்சனைகளாகவும் அப்படியே தேங்கி நிற்கின்றன. கடந்த ஜனாதிபதி தேர்தல் காலகட்டங்களிலும் அதன் பின்னர் கடந்த பொது தேர்தல் காலகட்டங்களிலும் எமது மக்களின் மேற்படி பிரச்சனைகள் தீர்க்கப்படும் என வாக்குறுதிகள் வழங்கப்பட்டன. இன்று இருக்கின்ற அரசாங்கத்தாலும் இந்த அரசாங்கத்தை கொண்டு வந்ததாக கூறிக்கொள்ளுகின்ற தரகு தமிழ் அரசியல் தரப்பாலும் இந்த வாக்குறுதிகள் எமது மக்களுக்கு வழங்கப்பட்டன. தங்களது நியாயமான கோரிக்கைகளை கேட்டு அவற்றை நிறைவேற்றி தருவார்கள் என நம்பி வாக்களித்திருந்த எமது மக்களின் கைகளில் நான்கு வருடங்கள் சென்ற நிலையில் வெறும் கடன் அட்டைகளே கைகளில் கொடுக்கப்பட்டுள்ளன. அதற்கு கூட ஒருவரிடம் இருந்து 500 ரூபாய் வீதம் வசூலித்து கொண்டிருக்கின்றீர்கள். வெறும் அறிக்கை அரசியல் செய்து கொண்டிருக்கின்ற தமிழ் தரப்பு போல் இங்கே வெறும் அறிக்கை அரசாங்கமே நடந்து கொண்டிருப்பது போல் எமது மக்கள் காண்கின்றனர். ஒரு வண்டி, இரண்டு சாரதிகள், இரண்டு பேருமே தான் செல்வது சரியென்றால் இறுதியில் அதில் பயணிப்போரின் நிலைதான் இன்று இந்த நாட்டு மக்களுக்கு ஏற்பட்டுள்ளது. திக்கு தெரியாத காட்டில் மக்கள் தத்தளித்துக் கொண்டிருக்கின்றார்கள். தங்களது துயரங்களை யாரிடம் போய் சொல்வதென்று தெரியாத நிலையில் இருக்கின்றார்கள். அரசியல் கட்சிகள் பிரிந்திருக்கலாம், ஆளுங்கட்சியும் எதிர்க்கட்சியும் பிரிந்திருக்கலாம், அரசாங்கமே பிரிந்து நின்றால் எப்படி இந்த நாடு முன்னேறப் போகின்றது என்பது தொடர்பில் சிந்தித்து பார்க்க வேண்டும். இந்த ஸ்திரமற்ற நிலையிலான அரசாங்கத்தை தொடர்ந்து முன்னெடுப்பதானது இந்த நாட்டு மக்களுக்கு சாத்தியமான வழிவகைகளை ஏற்படுத்தி கொடுக்க இயலாமல் போகின்றது என்பதற்கு
பல்வேறு உறுப்பினர் அவர்களே ஒரு நிமிடம் இருக்கு. உங்களுக்கு
விடயங்கள் உதாரணங்கள் இப்ப எனக்கு 8:09 ஆரம்பிக்க
பன்னெண்டு நிமிடத்துல துவங்கினீங்க 12 நிமிடம் உங்களுக்கு
இதன்படி இப்ப 9 நிமிடம்
இல்ல எந்த டைம் வந்து இதே டைம் தான்.
இந்த நம்பிக்கை ஒரு நிமிடம் ஆதரவாக வாக்களிப்பதா அல்லது எதிர்த்து வாக்களிப்பதா என்ற வாத பிரதிவாதங்களுக்கு அப்பால் தமிழ் பேசும் மக்களுக்கு இந்த அரசின் மீது இந்த அரசினை கொண்டு வந்ததாக கூறும் தமிழ் தரப்பினர் மீதும் இருக்கும் நம்பிக்கை இனங்கள் குறித்து இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இன்று நமது மக்கள் சந்தித்து வரும் பலத்த ஏமாற்றங்களுக்கு யார் காரணம் என்பது குறித்து நான் பேச விரும்புகின்றேன். நமக்கு வாக்களித்தால் தமிழர் வாழ்வு விடியும் என்று தமிழ் மக்களுக்கு வாக்குறுதிகளை அள்ளி வழங்கினார்கள். வேதாளம் குடிபூந்த வீடு கூட விடியும், ஆனாலும் அங்கு வெளிச்சம் வராது. இந்த உண்மையை கூட உணர மறுத்து தரக அரசியல் தமிழ் கட்சி தலைமைகளின் தகுது ரத்தங்களுக்கும் மலையை புரட்டி மாகடலையும் தாண்டி சொர்க்க வாசலுக்கு தமிழர்களை அழைத்து செல்வோம் என்று அடைய முடியாத ஆசைகளுக்கும் வாக்களித்து ஆணை வழங்கிய தவறை இன்று தமிழ் பேசும் மக்கள் உணர தொடங்கிவிட்டார்கள். இது தமிழ் பேசும் மக்களின் வாக்குப்பலத்தில் நிலைத்திருக்கும் அரசு. அந்த வாக்குப்பலத்தை அரசுக்கு பெற்றுக் கொடுத்தவர்கள் யார்? அவ்வாறு தமிழர்களின் ஆதரவை பெற்று வரும் இந்த ஆட்சியை தொடர்ந்தும் தக்க வைத்து வருபவர்கள் அரசிடமிருந்து தமிழ் பேசும் மக்களுக்கு எதை பெற்றுக் கொடுத்திருக்கிறார்கள்? இந்த அரசு ஆட்சி ஏறிய போது அதற்கு ஆதரவளித்த தரக அரசியல் தமிழ் கட்சிகள் தமது அரசியல் பலத்தை வைத்து பேரம் பேசி பெற்றது என்ன? ஆட்சி கவுப்பு நடந்தபோது கூட ஓடி சென்று இந்த அரசை காப்பாற்றி தாம் இன்றும் ஒட்டுண்ணியல் என்பதை நிரூபித்திருக்கிறார்கள். அந்த வாய்ப்பை பயன்படுத்தி தாம் வாக்குறுதி அளித்த தமிழ் மக்களுக்கு நிரந்தர அரசியல் தீர்வை பெற்றுக் கொடுத்திருக்கிறார்களா? இந்த தமிழ்த்தரகு அரசியல் கட்சிகளை மன்னிப்போம் மறப்போம் என்று தமிழ் மக்கள் செலவுகளை எண்ணியிருந்தாலும் இன்று வந்திருக்கும் நம்பிக்கையில்லா பிரேரண விடயத்திலாவது தமக்கு வாக்களித்த தமிழ் பேசும் மக்களின் அவலாசிகளுக்காக எதையாவது பேரம் பேசி பெறுவார்களா என்பதை தமிழ் பேசும் மக்கள் எதிர்பார்க்கிறார்கள். தமது கட்சி மாநாட்டில் தமிழ் மக்களின் பிரச்சனைகளை தீர்ப்பதற்கு 3 மாத கால அவகாசம் கொடுத்திருக்கிறார் தமிழ்த்தரக அரசியல் கட்சி ஒன்றின் தலைவர் ஒருவர். அடுத்த சில நாட்களில் வரப்போவது அரசின் மீதான நம்பிக்கையில்லா பிரேரணை என்பதை தெரிந்து கொண்டும் அவர் அரசிற்கு 3 மாத கால அவகாசம் கொடுத்தது அரசின் மீதான நம்பிக்கையில்லா பிரேரணையை எந்தவித அரசியல் பேரமுமின்றி ஆதரிப்பதற்கான அத்திவாரமா? அல்லது இன்னும் சில மாதங்களில் அடுத்த தேர்தல் வரப்போவதை தெரிந்து போராட்டம் வெடிக்கும் என்ற அவரது வெடிப்புலகின் வான வேடிக்கையா? நாம் ஓரளவு அரசியல் பலத்தோடு இருந்தபொழுது எமது அரசியல் அழுத்தத்தாலும் நல்லிணக்க சமிஞ்சையாலும் உருவாக்கப்பட்ட சந்திரிக அரசுகால அரசியல் தீர்வு திட்டத்தை இந்த நாடாளுமன்றத்தில் எதிர்த்தவர்களில் இந்த தரக அரசியல் தமிழ் கட்சி தலைவர்களும் உள்ளடங்குகின்றனர். அந்த வரலாறு
உறுப்பினர்களை முடித்துக் கொள்ள வேண்டும், நிறைவு செய்ய வேண்டும்.
நன்றி. நான் என்னுடைய இதை நான் சபைக்கு பாரப்படும்.
நன்றி. நன்றி. மாண்புமிகு அமிரலி சகாப்தி, உங்களுக்கு 5 நிமிடங்கள்.
நன்றி. இன்றைய தினம் ஜனதா விமுக்தி பெரமுனையினால் கொண்டு வரப்பட்டிருக்கிற நம்பிக்கையில்லா பிரேரணை தொடர்பிலே பேச கிடைத்தமைக்கு நான் நன்றி கூறுகிறேன். கௌரவ அனுராக் குமாரதிசநாயக் அவர்களை நான் நன்றாக விரும்புகிற ஒரு நல்ல தலைவன். அந்த தலைவன் இன்று இந்த அரசாங்கத்துக்கு எதிராக ஒரு நம்பிக்கையில்லா பிரேரணையை கொண்டு வந்திருக்கிறார். கடந்த காலத்திலே அவர்கள் பேசுகிற பொழுது முஸ்லீம் அரசியல் தலைவர்கள் வியாபாரத்தை மாத்திரம்தான் செய்து கொண்டார்கள், அரசியலை வைத்து வியாபாரம் தான் செய்தார்கள் என்றும் முஸ்லீம் தலைவர்கள் இந்த தாக்குதலுக்கு பொறுப்பு கூற வேண்டும் என்றும் கௌரவ அனுராக் குமாரதிசநாயக்க அவர்கள் இந்த சபையிலே கூறியதை நான் இவ்விடத்திலே ஞாபகப்படுத்த வேண்டும். எத்துமா அவரிடத்திலே நான் கேட்கிறேன், இது விடயத்திலே
ஒரு பொறுப்பு வாய்ந்த கட்சி என்கிற ரீதியிலே ஒரு நாளும் இந்த பாராளுமன்றத்திலே ஆயிரக்கணக்கான கேள்விகளை கேட்டு குமிக்கின்ற ஜனதா விமுக்தி பெரமுன இந்த தாக்குதல் சம்பந்தமாக அவர்களுக்கு கிடைத்த தகவல்களை இந்த பாராளுமன்றத்திலே ஒரு நாளும் கேள்வியாக கேட்டது கிடையாது. அது எனக்கு மிகுந்த கவலையாக நாங்கள் பார்க்கிறோம். வியாபாரம் செய்வதற்காக நாங்கள் முயற்சி செய்த விடயத்தை நான் இந்த இடத்திலே வன்மமாக நான் கண்டிக்கிறேன், மறுக்கிறேன். அப்படி என்று சொன்னால் உங்களுக்கு வழங்கப்பட்ட தேசிய பட்டியலிலே கொடுக்கப்பட்ட இப்ராஹிமும் ஒரு வியாபாரி. எனவே அதுவல்ல நிகழ்ச்சி நிரல், இந்த விஷயம் நடந்திருக்கிறது, இது தேட வேண்டும் என்கிற விடயத்திலே உங்களுடைய எல்லோருடைய ஒத்துழைப்பையும் நாங்கள் வேண்டியிருக்கிறோம். ஏனென்று சொன்னால் இது முஸ்லீம் சமூகத்துக்கு எதிராக வீசப்பட்டிருக்கிற கல் என்கிற காரணத்தினால் ஒரு நியாயபூர்வமான விசாரணையின் மூலம் இதற்கு தெளிவு பெற வேண்டும் என்று இந்த இடத்திலே வேண்டுகோள் விடுக்கிறேன். தவத மகே வரப்பிரசாத பிலிபந்தவ பிரஸ்னாக் மம்மே அவஸ்தாவேதி கியண்டோனு நமவெனிதா ஜூலி நமவெனிதா மௌபிம பத்திரே மாகன வெரதி புரோட்டியாக் பழவி திபுனா கேண்டமா கேண்டாம் சிங்கள பௌத்த சந்தவலின் ஜனாதிபதி கணிக் பத்கரண சிஹினைய பிந்த தமி யுத்தி சம்பூர்ண மகளா லிவான மேக வட்டின வாக்கில மம்மே அவஸ்தாவேதி மங் கியண்ட கமதி
சம்பூர்ணமே விகுத்தி கரப்பு ஒரு நிமிடம் இருக்கும்
மே புரோட்டி சம்பூர்ணமே விகுத்தி கரப்பு வார்த்தா வக்கீல மமிதா வாக்கி மக்கி கியண்ட கமதி மமக்கியூவே ஜனாதிபதி தரங்கேட்ட தரங்கவாதி எக்கனா ரட்டே தியனே சேலும ஜன கொட்டஸ்வ எக்ராசி கரகன எண்ட புல்வாங்கனிக் பெண்டோனு எஹம நத்தாங் யாட்ட இதிரி கமன கண்ட பே ஏக பிந்த வெட்டினோம் ஜனாதிபதி வரே ரட்டே கௌருஹரி ஜனாதிபதி கன தரங்க வதினவானா ஏக சம்பூர்ணமே ஏக சியலும ஜன கொட்டஸ்வ எக்ராசி கரகன சரிதானே கமதி தானே ரைட் ஏ எக்கராசி கரகண்ட எண்ட புலுவாங் கெனிக் தமாய் மே ரட்ட ஹொந்த நாயக்கத்துவே தரண்ட புலுவாங் கீழ தமாய் மாம் பழகிறேன் ஏவா இசர்லா கதா கரப்பு ஏவா பிடிபச கதா கரப்பு ஏவா உக்கும கட்ட சொப் கரலா எக்க கேலாக் பித்தர கரகண மே மௌபிம பத்திரையாய் திவைன பத்திரையாய்
அவர்களை முடித்துக் கொள்ள வேண்டும்
தப்பரை தண்ட அவஸ்தாவாதி நெத்த ஜாதிவாதி அவுசண்ட தரமேட்ட லியண்ட எப்பா கீழ மாம் அவஸ்தாவதி மகிழ்ச்சியம கரணம் உங்களை யுத்தகம் தீரணும் மேக ஹொயலா பழல மேக நிவர்த்தி புரோத்தியா பலவாகன்றோன கீழ மம்மே அவஸ்தாவதி இல்லீம கரணம் முகத்த மேக வரப்பிரசாதே கட்டிட்டு மம்மே சபாவட்ட தன்வத் கரணம் அதுபோல இந்த நாட்டிலே எல்லா விடயங்களும் கடந்த காலத்திலே இந்த பத்திரிகைகள் தஹரானுடைய பிரச்சனைக்கு புறவாக இனவாதத்தை தான் எழுதினார்கள். ரிஷாட் பதுருதீன் ஒரு பயங்கரவாதி என்று சொன்னார்கள். இந்த பயங்கரவாதிக்கு எதிராக இந்த ஒரு நிமிடம் தாருங்கள்,
பாராளுமன்றத்திலே
இந்த பாராளுமன்றத்தில் அவருக்கு எதிராக
நம்பிக்கை
பாராளுமன்ற தெரிவுக்குழுவை நாங்கள் நியமித்து அதனூடாக விடுதலை பெற்றுக் கொண்டதன் பின்பாடும் ஒரு சிலருக்கு அறிப்பு எடுத்திருக்கிறது, இதை தொடர்ந்தேச்சியாக இதை கொண்டு போக வேண்டும் என்கிற காரணத்தினால். எனவே பாராளுமன்ற தெரிவுக்குழு தொடர்ந்தேச்சியாக நடக்க வேண்டும், உண்மை கண்டறியப்பட வேண்டும், இதற்கு எல்லா கட்சிகளும் இதற்கு எங்களுக்கு ஒத்துழைப்பு வழங்க வேண்டும் என்று கேட்டு வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி.
நன்றி உறுப்பினர் அவர்களே.